એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રે એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજની આ જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા પુસ્તકની સફર કરવાના છીએ જે લગભગ 2300 વર્ષ જૂનું છે, પણ જેના સવાલો મને લાગે છે આજે પણ એટલા જ તાજા છે. આપણે વાત કરવાના છીએ એરિસ્ટોટલના નિકોમેકિયન એથિક્સ વિશે.
ખરેખર, અને આ પુસ્તક સીધું જ આપણા જીવનના કેન્દ્રવર્તી પ્રશ્નને પકડે છે. શ્રેષ્ઠ જીવન જીવવું એટલે શું? યુનો, આપણે બધા સુખ પાછળ તો દોડીએ છીએ, પણ શું એ સુખ ખાલી મોજ મજા, પૈસા કે પછી
ફેમસ થવામાં છે?
હા, એ જ મોટો સવાલ છે.
એરિસ્ટોટલ આપણને અહીં જ પડકાર ફેંકે છે. એમનું કહેવું છે કે સાચું સુખ, જેને એ યુડેમોનિયા કહે છે, એ કોઈ એમને કે બહારથી મેળવવાની વસ્તુ નથી, પણ એ તો માણસ તરીકે આપણી જે ક્ષમતાઓ છે એનો સારામાં સારો ઉપયોગ કરીને અંદરથી ખીલવાની, ઉત્કર્ષ પામવાની એક અવસ્થા છે, એક પ્રોસેસ છે, ખાલી લાગણી નહીં. ઓહો, એટલે કે સુખ કોઈ લોટરી જેવું નથી કે લાગી જાય, પણ એ તો એક સભાન પ્રયાસ છે, સદગુણી જીવન જીવવાનો, પોતાની જાતને સતત સારી બનાવવાનો. આ વિચાર તો આજે પણ એટલો જ રેવોલ્યુશનરી લાગે છે.
બિલકુલ. તો ચાલો આ મહાન વિચારક અને એમના આ ક્લાસિક ગ્રંથ વિશે થોડી વધુ ઊંડી વાત કરીએ.
ચોક્કસ. શરૂઆત કરીએ એરિસ્ટોટલના પરિચયથી. ઈસવીસન પૂર્વે 384 થી 322 પ્રાચીન ગ્રીસના સૌથી પ્રભાવશાળી દાર્શનિકોમાંના એક, ખરું ને?
હા, એમાં કોઈ શંકા નથી. પશ્ચિમી વિચારધારા પર એમનો પ્રભાવ આજે પણ દેખાય છે. અને રસપ્રદ વાત એ છે કે તેઓ પ્લેટોના શિષ્ય હતા. એમની એકેડેમીમાં લગભગ 20 વર્ષ રહ્યા હતા.
પણ સાંભળ્યું છે કે ગુરુ શિષ્ય હોવા છતાં એમની વિચારવાની રીત ઘણી અલગ હતી. પ્લેટોથી કઈ રીતે જુદા પડતા હતા એરિસ્ટોટલ?
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. જુઓ, પ્લેટો થોડા અમૂર્ત આદર્શો, જેને એ ફોર્મ્સ કહેતા, એની દુનિયામાં વધુ માનતા, જ્યારે એરિસ્ટોટલનો અભિગમ એકદમ પ્રેક્ટિકલ, અનુભવ પર આધારિત હતો.
એટલે જમીન સાથે જોડાયેલો.
બરાબર. એ વાસ્તવિક દુનિયા, માણસો કેમ વર્તે છે, સમાજ કેમ ચાલે છે, આ બધાનું બારીકાઈથી નિરીક્ષણ કરતા. અને એમના સિદ્ધાંતો આ નિરીક્ષણો પર આધારિત હતા. એમણે પોતાની અલગ શાળા લાયસિયમ પણ સ્થાપિત હતી, જ્યાં આ જ રીતે ભણાવતા.
અને પેલી વાત કે તેઓ એલેક્ઝાન્ડર ધ ગ્રેટના શિક્ષક હતા, આ તો જબરદસ્ત કહેવાય.
હા, કલ્પના કરો, દુનિયા જીતનારા રાજાના ગુરુ. આ અનુભવે ચોક્કસ એમને નેતૃત્વ, રાજનીતિ અને નૈતિકતાના વ્યવહારુ પાસાની ઊંડી સમજ આપી હશે.
અને એમનું જ્ઞાન ખાલી ફિલોસોફી પૂરતું નહોતું ને?
ના ના, બિલકુલ નહીં. બાયોલોજી, ફિઝિક્સ, લોજિક, પોલિટિક્સ, આર્ટ, લગભગ બધા જ ક્ષેત્રોમાં એમનું યોગદાન છે. આટલી વિશાળ દ્રષ્ટિ હતી એટલે જ એ માનવ સ્વભાવ અને નીતિશાસ્ત્રને આટલી સારી રીતે સમજી શક્યા. એમણે તો નીતિશાસ્ત્રને એક સિસ્ટમેટિક સ્ટડી તરીકે સ્થાપિત કર્યું. ખાલી સારું શું છે એમ પૂછીને અટક્યા નહીં, પણ સારી વ્યક્તિ કેમ બનવું એની આખી મેથડ આપી.
તો આ પુસ્તક નિકોમેકિયન એથિક્સ, એનો મુખ્ય હેતુ શું હતો? શું એ ખાલી પંડિતો માટે છે કે આપણા જેવા સામાન્ય લોકો પણ એમાંથી કંઈક શીખી શકે?
સારો સવાલ છે. જુઓ, આ પુસ્તક માત્ર એકેડેમિક નથી. એરિસ્ટોટલનો ઈરાદો એકદમ ક્લિયર હતો. માણસનું ચારિત્ર્ય, સદગુણ અને પેલી યુડેમોનિયા, એટલે કે માણસ તરીકે ખીલવા માટે શું જરૂરી છે એનો અભ્યાસ કરવો અને એના દ્વારા સારું જીવન જીવવા માટે ગાઈડન્સ આપવો.
એટલે એક રીતે પ્રેક્ટિકલ ગાઈડ જેવું?
હા, ચોક્કસ કહી શકાય. એકદમ પ્રેક્ટિકલ માર્ગદર્શિકા બનવાનો પ્રયાસ છે. અને કહેવાય છે કે એમણે આનું નામ એમના દીકરા નિકોમેક્સના નામ પરથી રાખ્યું હતું. જાણે કે આ જ્ઞાન પેઢી દર પેઢી આપવા જેવું છે.
તો આ પુસ્તક એક સફર જેવું છે જે સુખની સાચી શોધથી શરૂ થાય છે અને પછી સદગુણોની ઊંડી ગલીઓમાં લઈ જાય છે.
એકદમ બરાબર. શરૂઆત જ એ પ્રશ્નથી થાય છે કે આપણું અંતિમ લક્ષ્ય શું છે, અને જવાબ આવે છે યુડેમોનિયા. પછી એ સમજાવે છે કે આ લક્ષ્ય સુધી પહોંચવા માટે સદગુણો કેળવવા પડે. નૈતિક સદગુણો જેમ કે હિંમત, ઉદારતા, ન્યાય, અને બૌદ્ધિક સદગુણો જેમ કે શાણપણ. આ બંને વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરે છે.
અને પછી પેલી આદતની વાત આવે છે, ખરો ને, કે સદગુણ ખાલી જાણવાથી નહીં પણ પ્રેક્ટિસ કરવાથી આવે છે.
હા, એ તો બહુ મહત્વનું છે. અહીં જ એમનો ફેમસ મધ્યમ માર્ગનો સિદ્ધાંત આવે છે. કે સદગુણ એ બે એક્સ્ટ્રીમ્સ વચ્ચેનું બેલેન્સ છે.
અને સાથે ફ્રોનેસિસ એટલે કે પ્રેક્ટિકલ વિઝડમનું મહત્ત્વ, જે આપણને કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં શું કરવું એ સમજવામાં મદદ કરે છે. પછી મિત્રતા, આનંદ અને છેલ્લે ચિંતનશીલ જીવનની વાત. ખરેખર બહુ જ વ્યાપક છે આ બધું.
છે જ, અને એની ખાસિયત એની પદ્ધતિસરની રીત અને ઊંડા સાયકોલોજીકલ અવલોકનોમાં છે. એરિસ્ટોટલ એ પણ સમજાવે છે કે આપણને ખબર હોય કે આ ખોટું છે, છતાં આપણે કેમ કરી બેસીએ છીએ, જેને એ અક્રેશિયા કહે છે, ઈચ્છાશક્તિની નબળાઈ.
હા, એ તો બધા અનુભવતા જોઈએ છીએ.
બરાબર. એટલે આ પુસ્તક સતત યાદ અપાવે છે કે એથિક્સ એ કોઈ હવામાં વાતો નથી, પણ આપણા રોજિંદા જીવન, આપણા કામ, આપણા નિર્ણયો સાથે જોડાયેલી વસ્તુ છે. એક્શનને ગાઈડ કરવા માટે છે આ ફિલોસોફી.
ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તક એક, સારું જીવન, શરૂઆત અહીંથી થાય છે કે આપણું દરેક કામ કોઈ સારા હેતુ માટે હોય છે. તો અંતિમ સારું શું છે જે આપણે બધા ખરેખર ઈચ્છીએ છીએ?
અહીં જ એ યુડેમોનિયા પર આવે છે, પણ તરત ક્લિયર કરે છે કે આ ખાલી મોજ મજાક, પૈસા કે માન સન્માન નથી. આ તો એ સ્થિતિ છે જ્યારે આપણે માણસ તરીકે આપણું જે ખાસ કામ છે એ બેસ્ટ રીતે કરીએ.
અને સમજાવવા માટે પેલો ફંક્શન આર્ગ્યુમેન્ટ વાપરે છે, રાઈટ? જેમ છરીનું કામ કાપવાનું અને સારી છરી એ જે બરાબર કાપે, તો માણસનું ખાસ કામ. એમનું કહેવું છે કે એ છે તર્ક કરવું, આપણી વિચારશક્તિ વાપરવી.
બરાબર. એટલે સારું જીવન એટલે આપણી તર્કશક્તિનો ઉત્કૃષ્ટ રીતે ઉપયોગ કરવો. સુખ એટલે સદ્ગુણ અનુસાર આત્માની પ્રવૃત્તિ. કેટલો પાવરફુલ વિચાર છે.
અચ્છા, હવે જો સદ્ગુણ આટલો મહત્વનો છે તો એ આવે ક્યાંથી? પુસ્તક બે આની વાત કરે છે, નૈતિક સદ્ગુણ અને એનું ઘડતર.
હા, અહીં એરિસ્ટોટલ બહુ ક્લિયર છે. નૈતિક સદ્ગુણ કોઈ લેક્ચર સાંભળીને કે ચોપડી વાંચીને નથી આવતા, એ તો આદત પાડવાથી એટલે કે હેબિચ્યુએશનથી આવે છે. વારંવાર સારા કામ કરવાથી કેળવાય છે, જેને એ ઇથોસ કહે છે.
જેમ કસરતથી બોડી બને, એમ સારા કામથી કેરેક્ટર બને.
એકદમ. અને અહીં જ એમનો પ્રખ્યાત મધ્યમ માર્ગનો સિદ્ધાંત, ડોક્ટ્રિન ઓફ ધ મીન, આવે છે. આ સમજવા જેવો છે. સદ્ગુણ એટલે બે અંતિમો, એટલે કોઈ વસ્તુ બહુ વધારે પડતી હોય કે સાવ ઓછી હોય, એની વચ્ચેનો રસ્તો.
જેમ કે હિંમત એ ડરપોકતા, જ્યાં ડર બહુ વધારે છે, અને અવિચારી સાહસ, જ્યાં ડર સાવ ઓછો છે, એ બેની વચ્ચે છે.
બરાબર. પણ આ કોઈ ફિક્સ પોઈન્ટ નથી, હો, કોઈ ગણિતનો દાખલો નથી. એ પરિસ્થિતિ પ્રમાણે બદલાય. સદ્ગુણ એટલે જે તે સિચ્યુએશનને સમજીને યોગ્ય સમયે, યોગ્ય રીતે, યોગ્ય માત્રામાં વર્તવાની એક ટેવ, એક સ્થિર સ્વભાવ કેળવવો.
તો પછી આપણે જે કરીએ એના માટે જવાબદાર ક્યારે ગણાઈએ? પુસ્તક ત્રણ આ મુદ્દા પર આવે છે, સ્વૈચ્છિક ક્રિયા અને અમુક ખાસ સદ્ગુણો.
હા, એમનું કહેવું છે કે નૈતિક જવાબદારી ત્યારે જ બને જ્યારે આપણું કામ સ્વૈચ્છિક હોય, એટલે કે કોઈના દબાણથી કે પછી અજાણતામાં ન થયું હોય.
એટલે આપણી પોતાની મરજીથી થયું હોય.
બરાબર. અને એમાં પણ પસંદગી, જેને એ પ્રોયરિસિસ કહે છે, એ બહુ મહત્વની છે. કારણ કે આપણી પસંદગીઓ જ આપણા ચારિત્રને બતાવે છે. આ પછી એ હિંમત અને સંયમ જેવા સદ્ગુણોની ડિટેલમાં વાત કરે છે. ખાસ કરીને શારીરિક સુખો બાબતે સંયમ કેમ રાખવો એની ચર્ચા મહત્વની છે.
પણ સદ્ગુણ ખાલી આપણી અંદરની વાત નથી ને, આપણે બીજાઓ સાથે કેમ વર્તીએ છીએ એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પુસ્તક ચાર આ સામાજિક સદ્ગુણો પર ફોકસ કરે છે.
હા, અહીં એરિસ્ટોટલ ઉદારતા, ભવ્યતા, મેગ્નિફિસન્સ એટલે મોટા પ્રસંગોએ યોગ્ય રીતે ખર્ચ કરવો, મહાનુભાવતા, મેગ્નેનિમિટી, જેઓ મહાન છે અને એનું યોગ્ય ગૌરવ રાખે છે, યોગ્ય મહત્વાકાંક્ષા, સાચું બોલવું, રમૂજ વૃત્તિ અને ફ્રેન્ડલીનેસ જેવા ગુણોની વાત કરે છે. આ બતાવે છે કે સદ્ગુણ કોઈ એક વસ્તુ નથી, પણ અલગ અલગ સોશિયલ કોન્ટેક્સ્ટમાં એના અલગ અલગ રૂપ હોય છે.
અને સમાજની વાત આવે એટલે ન્યાય વગર તો કેમ ચાલે? પુસ્તક પાંચ આખું જ ન્યાય માટે છે. એરિસ્ટોટલ આને બહુ જ મહત્વ આપે છે. કેમ?
કારણ કે ન્યાય એવો સદ્ગુણ છે જે સીધો જ બીજાઓ સાથેના આપણા સંબંધો પર અસર કરે છે. એરિસ્ટોટલ બે મુખ્ય પ્રકારના ન્યાયની વાત કરે છે. એક છે વિતરણાત્મક ન્યાય, ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ, એટલે સમાજમાં વસ્તુઓ અને સન્માન કોને કેટલું મળવું જોઈએ યોગ્યતા પ્રમાણે.
ઓકે. અને બીજો?
બીજો છે સુધારાત્મક ન્યાય, કરેક્ટિવ જસ્ટિસ, એટલે કે જ્યારે કોઈ ખોટું કરે, અન્યાય થાય, ત્યારે એને સુધારીને બેલેન્સ કેવી રીતે લાવવું? આ ઉપરાંત એ કાયદો અને ન્યાયનો સંબંધ, નેચરલ જસ્ટિસ અને ઇક્વિટી, એટલે કે સંજોગો પ્રમાણે ન્યાયમાં થોડી છૂટછાટ જેવા ઊંડા વિષયો પર પણ ચર્ચા કરે છે.
આપણે ચારિત્ર્ય અને કાર્યોની વાત કરી, પણ આ બધા પાછળ જે વિચારશક્તિ કામ કરે છે, આપણી બુદ્ધિ, એનું શું? પુસ્તક 6 બૌદ્ધિક સદગુણોની વાત કરે છે.
હા, અહીં એરિસ્ટોટલ બે પ્રકારના શાણપણ વચ્ચે એક મહત્વનો તફાવત પાડે છે. એક છે સોફિયા, એટલે કે સૈદ્ધાંતિક શાણપણ. આ ફિલોસોફી, મેથ્સ જેવા વિષયોની જે શાશ્વત સત્યો છે એની ઊંડી સમજ સાથે જોડાયેલું છે.
અને બીજું?
બીજું, આની જે રોજિંદા જીવન માટે બહુ જ ક્રિટિકલ છે, એ છે ફ્રોનેસિસ, એટલે કે વ્યવહારુ શાણપણ, પ્રેક્ટિકલ વિઝડમ.
ફ્રોનેસિસ, આ શબ્દ ફરી આવ્યો? આનો સાચો મતલબ શું છે અને એ નૈતિક જીવન માટે આટલું જરૂરી કેમ છે?
વિચારો, ખાલી રૂલ્સ જાણવાથી કંઈ ના થાય. દરેક સિચ્યુએશન અલગ હોય છે. ફ્રોનેસિસ એટલે એવી કેપેસિટી જે આપણને કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં બધા સંજોગો જોઈને ખરેખર સાચું અથવા યોગ્ય કામ શું છે એ સમજવામાં મદદ કરે. એને નૈતિકતાની સ્ટ્રીટ સ્માર્ટનેસ કહી શકાય.
અચ્છા,
સાચો નૈતિક સદગુણ ફ્રોનેસિસ વગર શક્ય જ નથી, કારણ કે એ જ આપણને થિયરીને પ્રેક્ટિસમાં કેવી રીતે મૂકવી એ બતાવે છે.
પણ ઘણીવાર એવું બને છે ને કે આપણને ખબર હોય કે શું સાચું છે, પણ આપણે કરી નથી શકતા. પેલી કેકનો એક્સ્ટ્રા પીસ નથી ખાવો એ ખબર હોય, પણ ખવાઈ જાય. શું એરિસ્ટોટલ આના વિશે કંઈ કહે છે?
હા હા, બરાબર એ જ વાત. પુસ્તક 7 આ જ મુદ્દાને પકડે છે. અક્રેશિયા એટલે કે વીકનેસ ઓફ વિલ, ઈચ્છાશક્તિની નબળાઈ. એરિસ્ટોટલ એનું એનાલિસિસ કરે છે કે આપણને જ્ઞાન હોવા છતાં આપણે આપણી ઈચ્છાઓ કે લાગણીઓને વશ કેમ થઈ જઈએ છીએ. આ ડિસ્કશન આજે પણ સાયકોલોજી માટે બહુ રેલેવન્ટ છે.
અને પછી આવે છે મિત્રતા, જેના પર પુસ્તક 8 અને 9માં બહુ લાંબી વાત કરી છે એમણે. મિત્રતાને આટલું બધું મહત્વ શા માટે આપ્યું હશે?
એરિસ્ટોટલ માટે મિત્રતા એ સારા જીવનનો એકદમ જરૂરી ભાગ છે. એના વગર સારું જીવન શક્ય જ નથી. એ 3 પ્રકારની મિત્રતા ગણાવે છે. 1, જે ફાયદા પર આધારિત હોય, જ્યાં સુધી કામ નીકળે ત્યાં સુધી.
હા, એવી તો હોય છે.
બીજી, જે આનંદ પર આધારિત હોય, મોજ મજા માટે. અને ત્રીજી, જે બેસ્ટ છે અને લાંબી ટકે છે, સદગુણ પર આધારિત મિત્રતા. અહીં મિત્રો એકબીજાના સારા કેરેક્ટરની કદર કરે છે અને એકબીજાને વધુ સારા બનવામાં હેલ્પ કરે છે.
વાહ,
એરિસ્ટોટલ તો એટલે સુધી કહે છે કે સાચો મિત્ર એ બીજો આત્મા, સેકન્ડ સેલ્ફ છે.
બીજો આત્મા, આ તો ખરેખર બહુ ઊંડી વાત કહી. હવે આપણે પુસ્તકના અંત તરફ આવી રહ્યા છીએ. પુસ્તક 10 આનંદ અને ચિંતનશીલ જીવનની વાત કરે છે. આટલી બધી મહેનત, સદગુણ, એ પછી આનંદનું શું? શું એને કોઈ સ્થાન છે?
ચોક્કસ છે. એરિસ્ટોટલ આનંદને ખરાબ નથી ગણતા. એ કહે છે કે જ્યારે આપણે કોઈ સદગુણી કામ સારી રીતે કરીએ છીએ, ત્યારે એની સાથે જે આનંદ મળે છે એ સારો છે. આનંદ એ કામનું નેચરલ બાય પ્રોડક્ટ છે, ગોલ નહીં.
ઓકે.
અને અહીં એ અંતિમ નિષ્કર્ષ પર આવે છે કે માણસ માટે સૌથી ઊંચું સુખ થિયોરિયામાં છે, એટલે કે ચિંતનશીલ જીવન જીવવામાં, ફિલોસોફિકલ કન્ટેમ્પ્લેશનમાં, સત્યનું મનન કરવામાં, કારણ કે આ આપણી તર્ક શક્તિનો સૌથી ઊંચો ઉપયોગ છે.
પણ એનો મતલબ શું એવો થયો કે આપણે બધાએ ફિલોસોફર બની જવું જોઈએ? સામાન્ય માણસનું શું?
ના ના, એરિસ્ટોટલ પ્રેક્ટિકલ હતા. એ સમજે છે કે માણસ ખાલી બુદ્ધિ નથી, એટલે વ્યવહારુ સદગુણી જીવન જેમાં નૈતિક ગુણો કેળવવા, સમાજમાં એક્ટિવ રહેવું, સારા સંબંધો રાખવા, એ પણ ખૂબ જ મૂલ્યવાન છે. અને મોટાભાગના લોકો માટે સુખનો રસ્તો આ જ છે. દા અને સારું શાસન લોકોને સદગુણી બનવા મદદ કરે છે. એટલે પર્સનલ એથિક્સ અને સોશિયલ સ્ટ્રક્ચર એકબીજા સાથે જોડાયેલા છે.
ખરેખર આ તો જ્ઞાનનો ભંડાર છે. જો આપણે આમાંથી અમુક મુખ્ય સંદેશાઓ તારવા હોય જે આપણા આજના જીવનમાં, ગુજરાત કે ભારતના સંદર્ભમાં પણ કામ લાગે, તો એ કયા હોઈ શકે?
પહેલો અને કદાચ સૌથી અગત્યનો, સુખની સાચી વ્યાખ્યા. સુખ એટલે માણસ તરીકે ખીલવું, ફ્લરિશ થવું, ખાલી પ્લેઝર નહીં. આપણો સમાજ ઘણીવાર સફળતાને પૈસા, પાવર, ફેમ સાથે જોડે છે.
હા, એ જ સ્ટેન્ડર્ડ છે જાણે.
પણ એરિસ્ટોટલ પૂછે છે, શું આ ખરેખર આપણને યુડેમોનિયા આપે છે? સાચું સુખ તો આપણી કેપેબિલિટીઝનો બેસ્ટ ઉપયોગ કરીને એક પર્પઝફુલ લાઈફ જીવવામાં છે. આ વિચાર આપણને આપણી પ્રાયોરિટીઝ રીથિંક કરવા મજબૂર કરે છે.
બીજો મુખ્ય મુદ્દો જે મને બહુ ગમ્યો, ચારિત્ર્યનું ઘડતર આદતોથી થાય છે. આ બહુ પાવરફુલ આઈડિયા છે. આપણે જે વારંવાર કરીએ એવા જ બનીએ. સદગુણ કોઈ ગિફ્ટ નથી, એ તો રોજની નાની નાની ચોઇસ અને પ્રેક્ટિસથી કેળવાય છે.
અને આ બાળ ઉછેર અને એજ્યુકેશન માટે કેટલું મહત્વનું છે. બાળકોને ખાલી સારું શું એ કહેવા કરતા સારા કામ કરવાની ટેવ પાડવી જોઈએ. અને આપણા પોતાના માટે પણ જો કોઈ બદલાવ લાવવો હોય તો નાના સતત પગલાથી જ આવે.
હા, કન્સિસ્ટન્સી.
ત્રીજો છે મધ્યમ માર્ગનો સિદ્ધાંત. આજના જમાનામાં જ્યાં બધું બ્લેક એન્ડ વ્હાઇટમાં વહેંચાયેલું લાગે છે, ત્યાં બેલેન્સનો વિચાર બહુ જ જરૂરી છે. સદગુણ બે એક્સ્ટ્રીમ્સ વચ્ચેનો રસ્તો શોધવામાં છે. જેમ કે ગુસ્સો હંમેશા ખરાબ નથી, પણ રાઇટ ટાઈમ, રાઇટ પર્સન, રાઇટ રીઝન અને રાઇટ અમાઉન્ટમાં ગુસ્સો કરવો એ આર્ટ છે.
આપણા સંબંધોમાં, કામમાં, ખર્ચમાં બધે જ આ લાગુ પડે.
બરાબર. ચોથો મુદ્દો વ્યવહારુ શાણપણ, એટલે કે ફ્રોનેસિસનું મહત્વ. ખાલી સારા ઈરાદા કે રૂલ્સ જાણવા પૂરતા નથી, રિયલ લાઇફની કોમ્પ્લેક્સ સિચ્યુએશનમાં સાચો નિર્ણય લેવા માટે સમજ અને વિવેક જોઈએ. આ ફ્રોનેસિસ શીખવે છે કે એથિક્સ કોઈ ફોર્મ્યુલા નથી, પણ સંજોગો પ્રમાણેનો જીવંત રિસ્પોન્સ છે.
ખાસ કરીને આપણા સમાજમાં જ્યાં ઘણીવાર પરંપરા અને આધુનિકતા વચ્ચે ખેંચતાણ હોય છે, ત્યાં આ બહુ જરૂરી છે.
અને પાંચમો, નીતિશાસ્ત્રનો સામાજિક સ્વભાવ. એરિસ્ટોટલ ભાર મૂકે છે કે આપણે એકલા સારા નથી બની શકતા. આપણો વિકાસ સમાજમાં, સંબંધોમાં થાય છે, ખાસ કરીને મિત્રતાનું મહત્વ. સારા મિત્રો આપણને સારા બનવામાં મદદ કરે છે. આ યાદ અપાવે છે કે પર્સનલ સુખ અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી અલગ નથી. આપણો વિકાસ સમાજના વિકાસ સાથે જોડાયેલો છે.
આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે ખરેખર યાદ રહી જાય, વિચારતા કરી મૂકે. થોડા એવા આઈડિયાઝ જોઈએ.
ચોક્કસ. પહેલું જ સુખ વિશે. સુખ એ સંપૂર્ણ સદગુણ અનુસાર આત્માની પ્રવૃત્તિ છે. આ ડેફિનેશન જ આપણો સુખ તરફ જોવાનો નજરિયો બદલી નાખે છે. સુખ એ પેસિવ નથી, એક્ટિવ છે, જીવવાની પ્રોસેસ છે.
બીજું જે લગભગ બધાએ સાંભળ્યું હશે, આપણે તે છીએ જે આપણે વારંવાર કરીએ છીએ. શ્રેષ્ઠતા એ કોઈ કાર્ય નથી, પણ આદત છે. આ કેટલું સાચું છે. આપણું કેરેક્ટર કોઈ એક દિવસમાં નથી બનતું, પણ રોજની નાની નાની આદતોથી ઘડાય છે. એક્સલન્સ એ જર્ની છે.
ત્રીજું, જે મધ્યમ માર્ગની કોમ્પ્લેક્સિટી બતાવે છે. કોઈ પણ ગુસ્સે થઈ શકે છે, પણ યોગ્ય વ્યક્તિ પર, યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે, યોગ્ય હેતુ માટે અને યોગ્ય રીતે ગુસ્સે થવું, આ સહેલું નથી. આ બતાવે છે કે સદગુણી બનવું એ કોઈ મિકેનિકલ કામ નથી. એમાં ઊંડી સમજ અને સેલ્ફ કંટ્રોલ જોઈએ. ઇમોશનલ મેનેજમેન્ટ એક આર્ટ છે.
ચોથું, મિત્રતા વિશેનું પેલું સુંદર વાક્ય. મિત્રો વિના કોઈ જીવવાનું પસંદ ન કરે, ભલે તેની પાસે બીજી બધી જ સારી વસ્તુઓ હોય. આ માણસના જીવનમાં સંબંધો, પ્રેમ, કનેક્શનની જરૂરિયાત પર ભાર મૂકે છે. આપણી બધી સફળતા અધૂરી છે જો સારા મિત્રો ના હોય.
અને છેલ્લે, સદગુણની ડેફિનેશનનું હાર્દ. સદગુણ એ મધ્યમ માર્ગમાં રહેલી પસંદગી સાથે સંબંધિત ચારિત્ર્યની સ્થિતિ છે, જે વ્યવહારુ શાણપણ, ફ્રોનેસિસ ધરાવતી વ્યક્તિ નક્કી કરે તે સિદ્ધાંત દ્વારા નક્કી થાય છે. આ એક વાક્યમાં એરિસ્ટોટલ સદગુણના બધા એલિમેન્ટ્સ, કેરેક્ટર, ચોઇસ, મીન અને પ્રેક્ટિકલ વિઝડમને ભેગા કરી દે છે.
આ બધા વિચારો ઇન્સ્પાયરિંગ તો છે જ, પણ સવાલ એ છે કે 2300 વર્ષ જૂનું આ જ્ઞાન આજના ફાસ્ટ પેઝ લાઈફમાં ખરેખર કઈ રીતે ઉપયોગી? શું આ ખાલી ફિલોસોફીની વાતો છે કે પ્રેક્ટિકલ પણ છે?
અરે બિલકુલ પ્રેક્ટિકલ છે. દાખલા તરીકે પર્સનલ ગ્રોથ માટે પેલો આદતવાળો સિદ્ધાંત. જો કોઈને લાગે કે હું ઉદાર નથી, તો એ નિયમિત નાના નાના દાન કરવાની કે મદદ કરવાની પ્રેક્ટિસ શરૂ કરી શકે. ધીમે ધીમે એ વર્તન સ્વભાવ બની શકે.
પ્રોફેશનલ લાઈફ અને લીડરશિપમાં પણ આ બહુ કામ લાગે. જેમ કે ફીડબેક આપતી વખતે મધ્યમ માર્ગ, બહુ કડક ટીકા પણ નહીં, ખોટી વખાણ પણ નહીં, પણ સાચી, કન્સ્ટ્રક્ટિવ અને હિંમતભરી પ્રામાણિકતા.
હા, અને નિર્ણયો લેતી વખતે ખાલી રૂલ્સ જોવાને બદલે ફ્રોનેસિસ વાપરીને સિચ્યુએશનની નજાકત સમજીને નિર્ણય લેવો.
સંબંધોમાં પેલી મિત્રતાની વાત, ત્રણ પ્રકાર સમજાય તો આપણે આપણા રિલેશનશિપ્સને વધુ સારી રીતે સમજી શકીએ. કયા સંબંધો ખાલી ટેમ્પરરી છે અને કયા ખરેખર ટકાવી રાખવા જેવા છે, અને આપણે સદગુણવાળી મિત્રતા બનાવવા પર ફોકસ કરી શકીએ.
એક નાગરિક તરીકે પણ એરિસ્ટોટલ યાદ અપાવે છે કે આપણું સુખ સમાજના સુખ સાથે જોડાયેલું છે. એટલે ખાલી પોતાના માટે જીવવાને બદલે સમાજના ભલામાં કોન્ટ્રીબ્યુટ કરવું એ પણ આપણી જવાબદારી છે.
એજ્યુકેશન અને પેરેન્ટિંગમાં તો આ બહુ જ ફંડામેન્ટલ છે. બાળકોને ખાલી નિયમો ગોખાવવા કરતાં સારા કામ કરવાની, સહાનુભૂતિ રાખવાની, હિંમત બતાવવાની પ્રેક્ટિસ કરાવવી જોઈએ, એવું એન્વાયરમેન્ટ આપવું જોઈએ.
અને છેલ્લે ઇમોશનલ રેગ્યુલેશન માટે પણ મધ્યમ માર્ગનો સિદ્ધાંત બહુ યુઝફુલ છે. લાગણીઓને દબાવી દેવી કે એમાં તણાઈ જવું બંને એક્સ્ટ્રીમ છે. સદગુણ એ છે કે લાગણીઓને ઓળખવી, સમજવી અને સિચ્યુએશન પ્રમાણે યોગ્ય રીતે એક્સપ્રેસ કરવી.
આ પુસ્તક ખરેખર બહુ જ વિચારવા જેવું છે. મારા માટે જો પર્સનલી કહું તો ફ્રોનેસિસ એટલે કે વ્યવહારુ શાણપણનો આઈડિયા સૌથી વધુ અસર કરી ગયો. એ યાદ અપાવે છે કે નૈતિકતા કોઈ કડક નિયમોની યાદી નથી, પણ લાઈફની કોમ્પ્લેક્સિટીને સમજવાની અને એમાં યોગ્ય રીતે જીવવાની એક કળા છે. બુદ્ધિ અને ચારિત્ર્યનું કેટલું સુંદર મિશ્રણ છે.
અને મારા માટે સુખની પેલી વ્યાખ્યા કે એ સદગુણ અનુસારની પ્રવૃત્તિ છે, એક્ટિવિટી છે, આ બહુ પાવરફુલ લાગ્યું. એ સુખને નસીબ પર છોડવાને બદલે આપણા પોતાના હાથમાં મૂકે છે. સુખ એ કંઈક છે જે આપણે કરીએ છીએ, કંઈક જે આપણે બનીએ છીએ, આપણા જીવનની જવાબદારી લેવા પ્રેરે છે.
તો આજના શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર મૂકીને આપણે વાત પૂરી કરીએ. એરિસ્ટોટલે કહ્યું કે સદગુણ બે અંતિમો વચ્ચેનો મધ્યમ માર્ગ છે. આપણા આજના અત્યંત ઝડપી, જટિલ અને ઘણીવાર ધ્રુવીકરણ પામેલા સમાજમાં આપણા પોતાના જીવનના જુદા જુદા પાસામાં, કામમાં, સંબંધોમાં, આપણા વિચારોમાં આ મધ્યમ માર્ગ શોધવાનો વ્યક્તિગત અર્થ શું હોઈ શકે? ક્યાંક આપણે કોઈ એક છેડા તરફ વધુ પડતા તો નથી ઝૂકી રહ્યા? આ એક સવાલ છે જે આપણને સૌને વિચારતા કરી મૂકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.